देह संबंधी भयनो विक्षेप करवो योग्य नथी અને જે પુરુષો એ હર્ષ વિષાદ કરતા નથી એણે સમસ્ત દ્વાદ સાંગી સમજી લીધી છે એમ સમજવું. અને સમસ્ત દ્વાદ સાંગીના એ જબરજસ્ત પ્રવચન કરતા હોય પણ દેહ સંબંધી એનું સતત ચિંતન મનન ચાલુ હોય, સાતાશીલિયાપણું સુખશીલિયાપણું, દેહની અંદરનું કંઈક જરાક થાય તો આકુળ વ્યાકુળપણું હર્ષ શોકપણું દેહ સંબંધી, તો સમજી લઉં કે વિતરાગના દર્શનનું એને જરા પણ ખ્યાલ નથી, એ સમજો જ નથી. તો સમસ્ત દ્વાદ સાંગીનો સાર શું? દેહાધ્યાસ છૂટે, દેહાધ્યાસ છૂટે એટલે એની સ્થિતિ અશરીરી થઈ. દેહ હોવા છતાં વર્તે જેની દશા દેહાતીત અશરીરી સ્થિતિ થઈ, એ નહીં કરતા તું કર્મનો, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો, અને એ જ ધર્મથી તું છો. આ મોક્ષ સ્વરૂપ કોણ છે? તું કોણ? જેનો દેહાદી અધ્યાસ છૂટો છે એને કહે છે કે જો તારો દેહાધ્યાસ છૂટી ગયો છે તો તું કરતા ભોગતા કર્મનો તો છો જ નહીં, તો શું છો? ત્રીજું ને ચોથું પદ તો નથી તું આત્માના, પાંચમું. જો કરતા ભોગતાપણું તે જીવનું ટળવાપણું છે, તે ટળી શકે એમ છે, અને ટળે તો મોક્ષપદ છે, તું સ્વયં મોક્ષપદ છો. બહુ સરસ પ્રશ્ન છે. અહીંયા પણ સત્પુરુષની જ્ઞાનીની ઓળખાણ કઈ દ્રષ્ટિએ કરવી? મુમુક્ષુઓને એટલી બધી ચાવીઓ આપી છે, ગુપ્ત ચાવીઓ કૃપાળુ દેવે, કે તું ક્યાંય અથડાઈશ નહીં સાહેબ, અમારું શું ગજું, અમે જ્ઞાનીને કેવી રીતે ઓળખી શકીએ? હે, બિલકુલ પ્રત્યક્ષ તને સમજાય એમ છે કે દેહને વિશે હર્ષોક જેને છેવી મટી ગયો છે, એ સમજવું કે એ સમસ્ત દ્વાદ સાંગીને જાણે છે. આવું 464ના પત્રમાં આવે છે. અજ્ઞાન હોવા છતાં પોતે લોકોને જ્ઞાની તરીકે મનાવે છે અને દેહાદીમાં સેજ કંઈ પણ પ્રકારની ફેરફાર થાય તો એની લાલન પાલન કરવામાં જ સમગ્ર પ્રક્રિયા ચાલે છે, તો સમજી લેવું કે તે અજ્ઞાની છે, જ્ઞાની નથી. અજ્ઞાન દશા વર્તતી હોય, માની લીધી હોય, એટલી સરસ કૃપાળુદેવે બબે લીટીમાં બધું સમજાવ્યું છે. આ વારંવાર ચિંતન કરવું જોઈએ. પાના નંબર 383 ઉપર છે, અજ્ઞાન દશા વર્તતી હોય, જો બરોબર સાંભળજો, તે દશાને જ્ઞાન દશા જીવે બ્રહ્માદી કારણથી માની લીધી હોય, વર્તે છે કેવી દશા? અજ્ઞાન. અને જીવે માની શું લીધી છે? આને જ્ઞાન દશા. ઘણા જ્ઞાની છે, અરે જબરજસ્ત જ્ઞાની છે. સેના આધાર ઉપર કીધું? તો 15 ફૂટ ઊંચું સ્ટેજ ઉપતું. સેના આધારે જ્ઞાની છે? તો 10,000 લોકો બેઠા હતા, જે સમવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે ને, એ સમવસણ તો ઠીક છે, પણ અહીંયા સામાન્ય એક સારું મજાનું સભામંચ હોય અને એ જો એસી હોય તો એ આમ કેવું મોટું જ્ઞાની. જ્ઞાનને એને કાંઈ સંબંધ ખરો? જ્ઞાની બ્રહ્માદિકાંડથી તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવા બીજા કારણોમાં જીવ દેહની સાતાને ભજવાની ઈચ્છા કરે છે અને તેમ વર્તવાનું કરે છે. આ શું કરે ત્યારે? દેહની સાતા માટે જ આખો ઉપાય કરે છે અને એ જ પ્રકારે વર્તવાનું કરે છે. દશા અજ્ઞાની છે પણ બ્રહ્મથી એણે જ્ઞાની દશા માની લીધી છે. એણે કે એના ભક્તોએ સાચી જ્ઞાન દશા હોય તો, હવે ઓળખા જો આ મુમુક્ષુને ઉપયોગી, આ સાચી જ્ઞાન દશા હોય તો તેને જ્ઞાનીને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી. દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી. અરે રે આ દર્દ મને ક્યાં આવ્યું, અરે રે આવા જ્ઞાની લોકોને વળી કેન્સર હોય. જ્ઞાની શું, જ્ઞાનીના બાપને હોય, બધાને હોય. કેન્સર છે એ કર્મજન્ય છે, એ જ્ઞાનજન્ય અવસ્થા નથી. જ્ઞાની હોય તો કેન્સર હોય. એ જે છે એ વિષય છે પુદગલનો, અને એ કર્મનો છે, એ અશુભ કર્મનો ઉદય છે, પાપ કર્મનો ઉદય છે. અરે અરે આને આમ હોય, એ નહીં હોય. એને પૂર્વે એવા બંધે, અરે આવા તીર્થંકર જેવાના કાનમાં ખીલા ઠોકે, એનો કઈ દોષ? સમાધિમાં ઉભા છે, ઔષધ ધરીને ઉભા છે. હા, એનું પૂર્વે અજ્ઞાન દશામાં એણે એવા અશુભ કર્મો ગાઢ બાંધ્યા છે, એ કર્મોનો ઉદય અત્યારે વર્તે છે અને એમાં આટલી ઘોર આશાતા, પીડા, વ્યથા જ્ઞાનીને વિશે પણ વર્તે છે. એ ત્યારે એ શરૂઆત થાય જળથી ઉદાસીનપણું જેમ જેમ આવતું જાય તેમ તેમ આત્મવૃત્તિ જીવમાં જાગૃત થતી જાય છે. તો કે છે તેને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી, અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી. આ સમજાય છે? તે દુઃખને ટાળવા એટલી બધી, જે થવાનું થયા કરે ને, જે લોકોને જે કંઈ ભક્તિભાવ હોય, ઉપચાર કરવા હોય, કર્યા કરે, જ્ઞાનીને એની ચીવટ નથી. એ દેહના પ્રસંગોમાં હર્ષ શોક આદિ જ્ઞાની કરે નહીં. તો આ આપણે અત્યારે આ સરસ પ્રશ્ન આવ્યો કે જે પુરુષો દેહાદિ સંબંધી હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદસાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજો, એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. બેસે છે વાત? આ આગમો વાંચવાથી આ મતિ નહીં આવે. કેવળ શુષ્ક તત્વજ્ઞાનની ચર્ચા ગમે એટલી કરો, કેરા કરો, પણ આવી સાદી વાત, આવું ગાંભીર્ય વચન અને એની અંદર જે સૂક્ષ્મપણે જે ભાવ મૂક્યા છે કૃપાળુ દેવે, એ જો પકડાય કે ભાઈ જ્ઞાનનું સ્વરૂપ શું, હર્ષ શોક ન થાય, તો દ્વાદસાંગી તો સમજો, કેવી રીતે સમજો? એ સરસ વાત કરી છે. કારણ કે ધર્મ છે એ દ્વાદસાંગીનો છે, અને એ કોણે કહ્યો છે? વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો. ભગવંતોએ નિશ્ચિતાર્થ, નિશ્ચિતાર્થ એટલે નિર્વિકલ્પ નિશ્ચય જ્યારે થયો છે તીર્થંકર ભગવંતનો, ત્યારે એમણે ધર્મની દેશના આપી. માટે કોઈ તીર્થંકર કેવળ જ્ઞાન પહેલાં બોધ આપતા. વિતરાગ ભગવંતનું આ એક લક્ષણ છે કે બોધ આપે છે કેવળ જ્ઞાન થયા પછી. નિશ્ચિતાર્થ, નિશ્ચય સર્વે જ્ઞાનીનો, પછી એમાં નિર્વિકલ્પતા છે. અચિંત્ય ચિંતામણી સ્વરૂપ અચિંત્ય ચિંતામણી. એટલે ચિંતન કરવું પડે. ચિંતામણી રત્ન હાથમાં હોય અને ઈચ્છિત ફળ જોઈતું હોય તો એનું તમારે ચિંતન કરવું પડે, એની સામે માગણી કરવી પડે, તો એ ફળ મળે. ધર્મ છે એ અચિંત્ય ચિંતામણી છે. જો તમારી પાસે ધર્મરત્ન હોય તો તમારે માગવાની જરૂર ના પડે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે નિદાન શલ્ય હોવું જોઈએ નહીં. માગવાની તારે જરૂર જ નથી. પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય, આત્યંતિક ક્ષય કરનાર એક પરમ કૃપાળુ દેવ, સર્વ દુઃખનો આત્યંતિક ક્ષય કરનાર એવો વિતરાગ પુરુષનો, આ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો છે, એવો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. એટલે તમામ દુઃખો જેને કહીએ એનો આત્યંતિક નાશ થાય તો સુખ સિવાય શું રહે? તો શું માગીશ તું? જો માગીશ તો ભૂલ કરી જઈશ. જો કોઈને માગવાનું કહીએ અને એને કદાચ ઈચ્છા થાય કે આપણે એવું માગી લઈએ તો એને માગતા નહીં આવડે. એ પૌદ્ગલિક સુખ માગી લેશે, સંસારનો સુખ માગી લેશે, એ પોતાની પ્રતિકૂળતા છે એને દૂર કરવાનું માગી લેશે, દુઃખ જ માગે છે. એવો આ ધર્મને વાત કરે છે અને કહે છે કે એ ધર્મનો આશ્રય સદા કર્તવ્ય છે. ચાર શરણામાં ચોથું શરણ કોનું? કેવડી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામિ. આ કેવડી, એમણે નિશ્ચિતાર્થ કરેલો ધર્મ, એનો આશ્રય કરવા પછી કાંઈ માગવા પણ બીજું રહેતું નથી, બીજું ચિંતન કરવા પડું પણ રહેતું નથી. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. આ વાક્ય બરોબર યાદ રાખવા. ધર્મની ગાથાઓ ગોખવા કરતા આની સ્મૃતિ રહેશે તો વધારે કલ્યાણ થશે. નિશ્ચય અને આશ્રય એ ધર્મનો નિશ્ચય, આ સિવાય બીજો કોઈ ધર્મ હોઈ શકે નહીં. વિતરાગનો ધર્મ, કેવડીએ કહેલો ધર્મ, ગચ્છમતનો નહીં. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, એ સદવ્યવહાર નથી. મતની માન્યતા, ગચ્છની માન્યતા, પંથની માન્યતા, કુળગુરુની માન્યતા, નિજ ગુરુની માન્યતા, આ બધો જ કર્તવ્ય નથી. સાચો મુમુક્ષુ એને એક વિતરાગ ધર્મની શ્રદ્ધા છે અને એક સત્પુરુષની શ્રદ્ધા છે. એ ક્યારેય નહીં જીવે કે સત્પુરુષ કયા પંથનો છે, કઈ માન્યતાનો છે, કયા ગચ્છનો છે, કયા ધર્મનો છે, કયા દર્શનનો છે. કૃપાળુદેવને જે મળવા આવતા હતા એણે ક્યારે પૂછ્યું નથી કે તમે જૈન દર્શનવાળા છો. કેવી જબરજસ્ત ચરિત્રનો અભ્યાસ કરવાથી આપણને સમગ્ર વિતરાગ દર્શનનો સાર, એટલે પરમ કૃપાળુદેવનું જીવન. જીવતો જાગતો સમયસાર છે, ડૉક્ટર ભગવાનદાસે લખ્યું છે કે કૃપાળુદેવ એ તો જીવતો જાગતો સમયસાર. સમયસાર એટલે શુદ્ધ આત્મા, કોઈ નિશ્ચયનો માર્ગ નહીં. આપણા મગજમાં જે સમયસાર છે એ નિશ્ચયનો ગ્રંથ છે એ નહીં, શુદ્ધ આત્મા, સહજાત્મ આત્મા. અને એને લખ્યું સ્વયંમાં સહજાત્મ સ્વરૂપ, અમે સહજાત્મ સ્વરૂપ થયા છીએ. જીવંત પરમાત્મા જેવો પુરુષ અમે પરમાત્મા સ્વરૂપ થયા છે. એક આવો સદ નિશ્ચય બેસી જાય અને આશ્રય આવે. આશ્રય નિશ્ચયના આધાર ઉપર આવવો જોઈએ. નિશ્ચય વિના આશ્રય કરો તો ફગી જતા વાર નહીં. બીજો પાછો કોક આવે કે ઓલા તો આમ છે ને તેમ છે ને ડાણું મૂક્યા અને દોડે અહીંયા હાઈલો, કારણ કે એને આશ્રય બદલતો જાય છે, કેમ કે નિશ્ચયનું ઠેકાણું નથી. નિશ્ચય જેને છે એને ગમે તે આવે. સુલસાને શું હતું? નિશ્ચય હતો, એના આધાર ઉપર ભગવાન મહાવીરનો આશ્રય હતો. તો પેલા દેવે તો અંબર દેવે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને તીર્થ જિનેશ્વર બધાના સ્વરૂપો લીધા, પણ સુલસાનું રૂવાણું પણ ફરકું નહીં. આપણે તો કોઈ ડૂગ ડૂગી બગાડતો આવે તોય ભાગીએ કે કઈ કોઈ ચમત્કારી છે, કોઈ આવા છે તેવા છે, કઈ ઠેકાણું કરું. એમાં કીધું હોય કે આટલું જવાનું છે અને આટલું દેવાનું છે અને આટલું ભેટ ચડાવવાનું છે તો બધું ભૂલી જાય કે વિતરાગ માર્ગની અંદર ચપટી ચોખા પણ મૂકવાની ના પાડી છે. કૃપાળુ દેવે લખ્યું છે મોક્ષમાળામાં, અરે આ દેવ અમારો, આપ પણ જેની પાસે અપેક્ષા નથી, એવો પરમ ધર્મ. અને અહીંયા કહેવાતા જ્ઞાનીની વાત સાંભળી અને મારે તો આટલા દેવાના છે ને આટલા દેવાના છે, ના ભેટ ચડાવને. આ તારો ભેટ લેનારો જ્ઞાની નથી, પૂતગઢનો ભિખારી છે. તો શું આ આશ્રય કોનો લીધો છે? નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે. ઓ ધીરજથી ખેદ કર્તવ્ય નથી, પણ આપણી ધીરજ રહેતી આટલા વર્ષ ત્યાં કરીએ છીએ, કાંઈ વળે છે? આ મંદિરે જતા જતા 25 વર્ષ થઈ ગયા, કાંઈ આપણું વૈડું? હાલો ભાઈ આપાસરો બદલીએ, હાલો હવે બદલીએ, ગુરુ બદલીએ, દેવ બદલીએ અને સ્થાન બદલીએ, ધર્મ બદલીએ, જો કાંઈ લાભ થતા. નહીં તો આમના મરી જશું ક્યાંક, એલા મરી જાય છે, તારો દેહ મરશે, તું ક્યાં મરવાનો હતો? નથી ખ્યાલ આવતો, આ વાક્યો નથી પકડાતા. અહીંયા પછી કહે છે કે આ અધીરજ, હું ધર્મ પામ્યો નથી, કેમ પામીશ? અધીરજથી ખેદ, આ ખેદ અમને તો કાંઈ ખબર નથી, અમે તો કાંઈ જાણતા નથી, અમને કાંઈ રોજ રોજ જોઈએ પરિણામ આવ્યું. એટલે આ શું તાવ આવે એવું રોજ તું થર્મામીટરમાં આપણે ખબર પડે કે મંદિરે જવાથી કેટલો ફાયદો થયો? અરે તને તારા પરિણામથી ખબર નથી પડતી કે સંસાર પ્રત્યે વૈરાગ્ય વધતો જાય છે, ઉદાસીનતા વધતી જાય છે, કષાયોના ઉપશમ ભાવ વધતા જાય છે? આ મોક્ષની બધી નિશાનીઓ છે. આ પકડતા આવડે છે? આ પદાર્થ પ્રત્યેની ગ્રદ્ધતા હતી, તૃષ્ણા હતી, વાસના હતી, ઓછી થઈ ગઈ. પદાર્થ હોય તો શું ન હોય, આ મારા સુખનું કારણ નથી. આવો ભાવ અંદરમાં આવે, એક વિચાર પણ આવે વૈરાગ્યનો, તો પણ સમજી લેવું કે ધર્મ પરિણામ પામ્યો છે. અકેલી ઉદાસીનતા વૈરાગ્ય અધ્યાત્મની જનની, અધ્યાત્મને જીવનમાં ધર્મ જાગૃત થયો છે. બસ એ કહે છે કે બધા જ હર્ષ વિષાદ દૂર કરીને અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું. એ મંદ થાય નહીં, મંદ થાય ત્યાં વિતરાગ પુરુષનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. લિખિતમ નિર્વિકલ્પ, નિર્વિકલ્પ વિચાર કરો. ધર્મ આવી ભાષામાં, આવા શબ્દોમાં આવો પરમ ઉત્કૃષ્ટ તીર્થંકરોનો, અનંત તીર્થંકરોનો માર્ગ આપણને મળે અને આપણે ગોતવા જાય 32 આગમમાં છે કે 45માં છે કે 5માં છે, કેને માનવા કેને ન માનવા, શું કરવું શું ન કરવું, કેટલા વિકલ્પો. કોઈ વાર થયું કે મને મળી ગયું છે, પૂર્ણ છે, જે કંઈ છે આની અંદરનો વિસ્તાર છે, એવા કે આ છે એમાં આવી ગયું બધું. એ આસ્થા સ્વરૂપની આસ્થા થતી નથી. એટલે કે છે કે વૃત્તિનો નિશ્ચય કેવો, કે આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરવો. પોતા સંબંધી હું દેહાદી સ્વરૂપ નથી, મન વચન કાયાથી હું ભિન્ન છું. જો મન વચન કાયાથી ભિન્ન છું તો સંસારના કયા પદાર્થથી નજીક છું? જો હું મારા મન વચન કાયાથી ભિન્ન છું તો હવે તું સંસારના કયા પદાર્થથી તું નજીક છો? નજીકમાં નજીક હોય તો આપણા રોમરાજી છે, એ જો મારા નથી, એનાથી જો હું ભિન્ન છું તો કેનાથી નજીક છું? મારા સત સ્વરૂપથી હું નજીક છું, હું અપરોક્ષ છું, હું આત્મા છું અને અપરોક્ષ છું, એ મારાથી દૂર નથી, અસમિત નથી. આ ભાવના ભાવવી, આત્મ ભાવના ભાવતા મૂળ કરવાનું છે, ભાવ ધર્મ છે એ ભૂલી જાય છે. અને બીજું કરવાની અંદર એટલો બધો સમય વયો જાય છે આપણો કે ચિંતનની ધારા આપણી નબળી પડી જાય, ખબર નથી પડતી. ક્યારેક દેહાદીમાં તણાઈ જાય, ક્યારેક સંયોગોમાં તણાઈ જાય, ક્યારેક કોઈ સંઘની અંદર ભાન ભૂલી જઈએ, આશ્રય તૂટી જાય જ્ઞાની પુરુષનો, લીધેલો આશ્રય અને ગમે ત્યાં દોડાદોડ કરીએ. નથી ખ્યાલ આવતો કે મારી સ્થિરતા કેમ ગઈ. એટલે 56ની અંદર સરસ વાત મૂકી, જેમ સમ્યક દર્શન પુસ્તકનો અભ્યાસ કર્યો તો એમાં મુનિશ્રીએ સરસ છેલ્લે મૂક્યું કે આ સંકેતની દશા પ્રાપ્ત કરવામાં જીવનની અંદર 5 લબ્ધિ ઉત્પન્ન થવી જોઈએ. દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ, કરણ લબ્ધિ. તો આ જે લબ્ધિ આવે ને, યોગ્યતા પાત્રતા, એમ અહીંયા સાધકની અંદર આ 5 પાત્રતા મૂકી છે. આ લબ્ધિ છે, જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન. ખ્યાલ આવે છે? આ લબ્ધિઓ છે બધી. કનકભાઈ, જિજ્ઞાસા બળ શું કહેશો? કૃપાળુદેવે લખ્યું છે, જિજ્ઞાસા તે સતની રાખવી, સતની જિજ્ઞાસા રાખો, જે ત્રણેય કાળની અંદર અપરિવર્તનીય છે. એવો હું છું, એવો આત્મા છે. સમતા ત્રણ કાળમાં બદલાય નહીં, અનંત જન્મ મરણ કરે તો એનું સ્વરૂપ બદલાય નહીં. આછું ન થાય, હાનિ ન થાય, વૃદ્ધિ ન થાય, મંદ ન થાય, આ એનું જ્ઞાન ક્યારે ટૂંકું ન થાય. જિજ્ઞાસા સતની રાખો. ઉપનિષદના ઋષિઓએ પ્રત્યેક ઓલાની અંદર અથા તો તત્વ જિજ્ઞાસા અથા તો ધર્મ જિજ્ઞાસા, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એક એક ઉપનિષદમાં પહેલાં જિજ્ઞાસા શેની? તત્વની, બ્રહ્મની, સતની. અમારે આ જાણવું છે. રૂપીને અમે જાણીએ છીએ, પૂતગલની રચનાને અમે, અને એ જાણવા માટે ચોપડા બજારમાંથી લાવીએ તો જાણી શકાય છે, કોઈને પૂછીએ તો જાણી શકાય, સ્કૂલ કોલેજમાં જઈએ તો જાણી શકાય, બધું થઈ શકે. તત્વને કઈ યુનિવર્સિટીમાં દાખલ થશો? આત્મજ્ઞાન મેળવવા માટે કઈ નિશાળમાં દાખલ થશો? ઊંચી ફીવાળી ક્યાંય નથી. જગતભરની યુનિવર્સિટીઓ છે, ત્યાં તત્વની જિજ્ઞાસા શાંત કરી શકે એમ નથી. પદાર્થની જિજ્ઞાસા શાંત થાય, ઔષધની જિજ્ઞાસા શાંત થાય તો મેડિકલ કોલેજમાં દાખલ થઈ જાજો. તત્વની જિજ્ઞાસા એ સિવાય આ કોઈ નથી. જિજ્ઞાસા બળ હોવું જોઈએ સાધકમાં. વધારેમાં વધારે બળ કયું હોવું જોઈએ? જિજ્ઞાસામાં. બીજું બળ વિચાર બળ. જિજ્ઞાસા પછી કંઈ બોધ પ્રાપ્ત થાય તો બોધનો વિચાર થવો જોઈએ. વિચાર વિના બોધ પરિણત નહીં થાય. તે બોધે સુવિચારણા, સુવિચારણા પ્રગટ થશે. એ વિચાર બળ વિના નહીં થાય. કર વિચાર તો પામ. તું સાંભળીશ ગમે તેટલું, વાંચીશ ગમે તેટલું, અને વિચારીશ કંઈ નહીં, કંઈ નહીં થાય. પણ તું વિચાર તો કરીશ કે નહીં? કેમ કે બોલાય છે, બધા શબ્દો બોલાય છે. એ તો જ્ઞાની બોલે કે અજ્ઞાની બોલે, શું લખે છે કૃપાળુદેવે? જ્ઞાની અજ્ઞાનીના ભેદને પાઠમાં, પત્રમાં વિલક્ષણતા. તો કે અજ્ઞાનીની વાણી ક્યારેક જ્ઞાની કરતા ચડી, કૃપાળુદેવ મુંજાઈ જઈશ, મરી જઈશ તું જો વાણી ઉપર જો તું કરવા જઈશ તો. અજ્ઞાનીની વાણી ક્યારેક જ્ઞાની કરતા ચડી જાય એવી હોય છે, ભૂલ ખાઈશમાં, અને તું એમાં એ વાણી સાંભળીને નિર્ણય લઈશમાં. શબ્દો ઉપરથી નહીં, શબ્દોના ભાવને પકડ, આશયને પકડ, મર્મને પકડ. એનો ઉદ્દેશ શું છે જાણ. જ્ઞાનીના ભાવ પકડાય છે. શબ્દ તો બધાની પાસે છે, અને કદાચ અજ્ઞાની પાસે વધારે સારા છે, વિદ્વાન પાસે શબ્દો વધારે સારા છે, છતાં ભાવ નથી. વિચાર ભાવ ઉપર કરવાના છે, ભાષાને ભાવ નથી. પણ ભાષા દ્વારા ભાવ વ્યક્ત થાય છે. ભાષા છે એ ભાવોની અભિવ્યક્તિનું સચોટ માધ્યમ છે. એટલે તીર્થંકરો પણ એ ભાષા દ્વારા જ બોધ આપે છે. ભાવ પકડીએ છીએ. આ વિચાર બળ હોવું જોઈએ. આ વિચાર બળ એટલે કે શબ્દો પાછળના ભાવ પકડતા જેને આવડે છે એની પાસે વિચાર બળ છે. બાકી તો એને તો રોજ રોજ તાલીઓ પૈડા કરે. સારું દ્રષ્ટાંત આવ્યું, સારું ઉદાહરણ આવ્યું, સારો કટાક્ષ આવ્યો, જલસો પડી ગયો. એ તો નાટકમાં બેઠો એના જેવું થયું. કે મનોરંજન કેટલું થયું એ મનોરંજન ઉપર નક્કી કરવાનું છે. આ સાહિત્યનો કઈ સભા મંડપ છે કે ધર્મનો સભા મંડપ છે? એટલે અહીંયા બળ કયું જોયું? તો વિચાર બળ, ભાવને પકડી શકે એવું, વૈરાગ્ય બળ. અને સાંભળું એના ભાવ પકડાયા તો કયું બળ જોઈએ? જેમ જ્ઞાનીના વચનો સંભળાતા જશે, પરિણિત થશે, તેમ જીવનું વૈરાગ્ય બળ વધશે કે ઘટશે? તેમ એની ઉદાસીનતા ઘટશે કે વધશે? આ વૈરાગ્ય બળ આવવું જોઈએ. ધ્યાન બળ, અનુપ્રેક્ષા, વિચાર. એ કાંઈ હાથમાં કાંઈ નહીં હોય, એને સાંભળેલું છે એના સંસ્મરણમાં કોઈ એક તત્વ ઉપર એવો સ્થિર થઈ જશે એની શ્રદ્ધા થશે ત્યાં. આ ધ્યાન બળ એનું, અને છેલ્લે જ્ઞાન બળ. ધ્યાનથી જે તત્વ નિર્વિકલ્પ થયું, જે અંતિમ સત્યના રૂપમાં જેનો સાક્ષાત્કાર થયો, આ જ્ઞાનનું સ્વરૂપ છે. કાલ આપણે કહ્યું હતું ને કે જાણકારી અને જ્ઞાન એ બે વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. આ ભેદ હજુ સામાન્ય જીવોને સમજાતો નથી. જ્ઞાન તો આટલા બળ પછી આવે છે. આ જ્ઞાન કે હું તો શુદ્ધ ચૈતન્ય છું આખા જગતમાં, આમ કાંઈ એને નથી જોયું, પોતાનું કોઈ પરીક્ષણ નથી કર્યું, પણ જ્ઞાનીના વચનો સાંભળતા ખ્યાલ આવે કે હું તો અજર અમર અવિનાશી એવો ચૈતન્ય ગણ, એ તો આત્મા છું હું તો. આ એને જ્ઞાન થાય. આ સાક્ષાત્કાર, હું સર્વથી ભિન્ન છું, સંકેત. આ વિચાર બળ, જ્ઞાન બળ છે એ શુદ્ધ સંકેત પ્રગટે છે. એ કહે છે જીવને તથારૂપ જ્ઞાની પુરુષના સમાગમથી એ મળે છે. આમાં ઘણા અંતરાયો જોવા મળે છે. આ પાંચ બળ વધતા નથી, મુમુક્ષુતા ટૂંકી લાંબી થતી જાય છે, જૂનો મુમુક્ષુ થતો જાય છે, પણ આ પાંચ બળ વધતા હતો અહીંયા ને પાંચમાં, પાંચેય વિષયમાં ઝીરો માર્ક, પાંચેય વિષયમાં. અને છતાં શું કે અમે બહુ આગળ વધેલા, જૂના નિયમિત આવનારા, રોજ વાંચનારા, તમને શું ખબર પડે? હવે તને શું ખબર પડે? એટલે કે તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિ એ પહેલી જિજ્ઞાસા ખોટી છે તારી. એ જિજ્ઞાસા એ છે કે તું ધર્મમાં આવ્યો છું, સંસાર સુખી કરવા આવ્યો છું, મારો સંસાર હૈરો ભૈરો રીએ, મારા ઘર કુટુંબ કબીલા બધા એ સુખચંતી રીએ, લાડી ગાડી વાડી સલામત રીએ, અમને કોઈ જાતની ક્યાંય તકલીફ ન પડે, અમારી નામના કીર્તિ વૈધા કરે. જે મને રોજ છાપવામાં જાહેરાત આવે ને, વધે તમારી નામના, વધે તમારી નામના, પણ તારે ક્યાંય લેવા દેવા છે નહીં. એમ આ જગતના જીવોને ધર્મનું હજી પહેલાં જિજ્ઞાસા બળ જ ખોટું છે. એટલે ઉપનિષદનું સૂત્ર આપ્યું છે કે તારી જિજ્ઞાસા વિના એક પણ તત્વ તને પરિણત થઈ એવી શક્યતા નથી. તો શુદ્ધ વૃત્તિથી દીર્ઘકાળ પર્યંત સત્સમાગમની ઉપાસનાની આવશ્યકતા છે. આવો સત્સમાગમ ન મળે તો કેટલી સરસ વાત મૂકી. કૃપાળુદેવ ક્યાંય એકેય દરવાજો બંધ કરીને કે તો નાઈ ના જાય મોક્ષના નામનું એમ કીધું. સત્સમાગમની ઝંખના કરજે પણ ન મળે તો વિતરાગ સ્રોત પરમ શાંત રસ પ્રતિપાદક વિતરાગ વચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. એક તો વિતરાગ પરમાત્માએ આપેલો બોધ વિતરાગ શ્રુત છે, અને બીજું શાંત રસ પ્રતિપાદક જે પ્રભુના વચનો છે એની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. વારંવાર જેમ માળા ફેરવવી પડે, મંત્ર જાપ કરીએ એમ આ અનુપ્રેક્ષા વચનની થવી જોઈએ. આ વિચાર બળ છે, અને એમાંથી જ જ્ઞાન નિપજશે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આત્મજ્ઞાન મને ક્યારે પ્રગટશે? તારી વિચારણા હશે તો. પણ આ વિચારણા તો તું કરતો જ નથી. એ તો એમ કે સ્વાધ્યાયમાં જશો ત્યારે વાંચી લે છે, સાંભળી લે છે, પછી આપણે ક્યાં જરૂર હતી? તો આત્મસિદ્ધિની ગાથા વાંચી એમાં શું સમજ્યા? કે તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. ક્યાંય આપણને આમ આ ગાથાઓનું કઈ મહત્તમ રમક ઝબકતી જોઈ આખી ગાથાઓની એક એક લીટી લીટી. ચિત્ત સ્થૈર્ય માટે તે બસ આપણી રોજની ફરિયાદ. અમે બધું કરીએ છીએ પણ ચિત્તનું ઠેકાણું ક્યાં ને ક્યાંય ભમીએ છીએ. માળા લઈને હાથમાં ભજીએ તારું નામ, પણ મનડું ભમે સંસારમાં ભૂલીને ભગવાન. અમારું તો આવી દશા છે, સંસારમાં એટલા ગળા ડૂબ છીએ, વગર જોતા અરમ પરિગ્રહ સાથે એટલા જોડાયેલા છીએ કે ચિત્તની સ્થિરતા તો શોધી મળતી નથી. જ્ઞાની કહે છે આ વારંવાર વિચાર એ તને ચિત્તની સ્થિરતા પણ આપશે. બે લાભ થશે વિશેષ અવસર.
આવતીકાલનો પત્ર 866